તારીખ 12/4/1988, પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 357 અને 358 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 275.
એ વાત કહેવા માટે જીવને ભૂતકાળ બતાવે છે. જીવે એટલું જન્મ મરણ કર્યું છે, સંસારમાં સુખ દુઃખનો ભોગતા એકલો જ હોવા છતાં બીજાનો આશ્રય લે છે. જન્મ મરણ કરતા કરતા 14 બ્રહ્માંડમાં એટલે આખા વિશ્વમાં બધા પ્રકારના ભોગ એને ધારણ કર્યા. એમ 14 બ્રહ્માંડમાં એકલા ભમતા જીવે કોઈનો સાથ મળ્યો છે એમની પણ એકલા ભમતા જીવે એટલા મરણ કર્યા છે કે તેના મરણના દુઃખે તેની માતાની આંખમાંથી જે આંસુ વયા તેનાથી સમુદ્રો ભરાય. પ્રમાણ આપ્યું છે જે તે ભાવમાં દેહ ત્યાગ થાય છે ત્યારે વધુમાં વધુ મમત્વ એની માતાને હોય છે. 3 ઇંચમાં પણ ગાયને વાછરડા પ્રત્યે એમ ચકલીને એના બચ્ચા પ્રત્યે મમતા રહે છે. એને કાંઈ થાય તો એને દુઃખ થાય છે. પણ એક મનુષ્યના ભાવ લઈએ તો પણ મનુષ્યના ભાવ એટલા કર્યા છે કે મનુષ્ય મનુષ્યની એની જે માતા છે એના આંસુથી દરિયા ભરાય. કેટલા કેટલો પાળ પકડ્યો અને કેટલા કેટલા દુઃખ ભોગવ્યા. એમાં 14 બ્રહ્માંડમાં ભાવ પરિવર્તન કરતા કરતા અનેક પ્રકારના ભાવમાં જન્મ મરણ કરતા કરતા માન માંગ તને આ મનુષ્ય ભાવ મળ્યો છે. મનુષ્ય ભાવ બહુ લાંબા ગાળે આવે છે, અનંત કાળે આવે છે. પ્રાપ્ત થયો છે ને એ સંબંધીનું અજ્ઞાન છે એટલે એનું મૂલ્ય ભૂલી જાય છે. પણ ખરેખર અનંતકાળે મનુષ્ય ભાવ મળ્યો છે. મનુષ્ય ભાવ મળ્યો છે એટલું જ નહીં પણ આવો ઉત્તમ યોગ મળ્યો છે. આ એક વિશેષ વાત કરી છે. અનંતવાર મનુષ્ય ભાવ મળ્યો હોય એવા અનંતવારના મનુષ્ય ભાવમાં આવો ઉત્તમ યોગ અનંતવારમાં ક્યારેક એકાદ વખત મળે છે, સ્પષ્ટપણે જોવામાં આવે છે. 6:45 વસ્તીમાં આ વાત ક્યાંય છે નહીં. જ્યાં આ વાત છે ત્યાં પણ આ વિષયનું જે ગંભીર રહસ્ય છે એ સંબંધની અત્યંત દરિદ્રતા વર્તે છે. વિષયનું ગંભીર રહસ્ય એટલું છે કે મનુષ્ય ભાવમાં સિદ્ધ પદને હાંસલ કરી
દે.
એવું મનુષ્યપણો માત્ર ક્ષુદ્ર કાર્યોમાં વ્યતીત થઈ જાય તો એના જેવી કોઈ મોટી મૂર્ખાઈ પણ નથી. ભાવ પરિવર્તન કરતા કરતા માન માંડા મનુષ્ય ભાવ મળ્યો છે, એમાં પણ આવો ઉત્તમ યોગ મળ્યો છે, એમાં આત્માનું હિત કરી લેવા જેવું છે. આત્મહિત માટેનો ઉત્તમથી ઉત્તમ યોગ મળ્યો છે. આવા નિકૃષ્ટ કાળમાં આવો ઉત્તમ યોગ મળવો એનું જવલે જ બને છે. અનંત મનુષ્ય ભાવમાં કોઈ એક મનુષ્ય ભાવમાં આવો યોગ મળે છે. દુર્લભતા લીધી છે. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષના સમાગમની દુર્લભતા લીધી છે. તેથી આત્માનું હિત કરી લેવા જોયું છે. એનું એકમાત્ર લક્ષ્ય જો જીવને હોય તો જ આત્મહિત થાય ને નહીતર આત્મહિત ન થાય એ વાત પણ સ્પષ્ટપણે સમજી શકાય એવી છે. જો એકમાત્ર જ લક્ષ્ય હોય તો જ એ કાર્ય થાય ને નહીતર ન થાય. નહીતર જીવનો સમય અને આયુષ્ય જાણે કે પલ માત્રમાં ચાલ્યો ગયો એવી દશાએ પહોંચતા, આયુષ્યના છેડે પહોંચતા વાર લાગતી નથી. જેમ બીજા ગુમાવે છે એમ હું તો ગુમાવતો નથી. બીજાને ગુમાવતા જોઈએ છીએ તો એના ઉપરથી મારું કામ ન થાય એ વાતનો જાગૃતિ એમાં સતર્ક થઈ જાય છે તો એને બીજું જોયું એ સાર્થક છે. નહીતર તો પરલક્ષ્ય તો એને ગુમાવ્યું એમ તે એના લક્ષ્ય ગુમાવ્યું, એને બીજા લક્ષ્ય ગુમાવ્યું તો તે એના લક્ષ્ય ગુમાવ્યું એમ થઈ ગયું છે. ખરી વાત છે. ગર્વ લાગ્યો તો આટલો ઇતિહાસ કયો, આટલો ઇતિહાસ કહીને પછી આત્માનું હિત કરી લેવા જેવું છે એવી એક પ્રેરણા આપે છે. મુખ્ય વાત તો આખા બોલમાં પ્રેરણાની છે અને એ વાત કહેવા માટે આગલો ઇતિહાસ કયો જીવનો. જો ભાઈ આમ તારી ભૂતકાળની ઘટનાઓ છે એનું આ વર્ણન છે અને એનું હવે તને જો દર્દ લાગે તો ઉપાય છે અને ન લાગે તો એનો કોઈ ઉપાય પણ નથી. ઉપાય નથી. જીવનો ઉદયભાવમાં એટલો વેગ છે, શું સૂચવે છે એ પરિસ્થિતિ શું જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે કે ઉદયભાવમાં જીવનો એટલો વેગ છે કે એ વેગમાં એ ધસમસતો દોડે છે અને વિચાર સુદ્ધા કરવાનો અવકાશ રહેતો નથી. આમ છે સતત એટલે તો આ વિચાર આવતો નથી, એટલે આ વિચાર આવતો નથી અને છતાં એ એના હાથની બાજી બિલકુલ નથી, જરા પણ નથી. એના હાથની બાજી એ જરાય નથી. ઓછી થાય, ઘટી જાય, કાંઈ બી ફેરફાર થાય, એ પરમાણુને સ્પર્શી શકે એ આત્માના અધિકારનો વિષય નથી, એના અધિકાર બહારનો વિષય છે. પછી આશા શું, પછી આત્મહિતની આશા રાખવી કેવી રીતે બનવા બને? એટલે સુગાની જે વાત વારંવાર એ છે કે આવી જે આત્માના પરમહિતની વાત છે, જે અનંતકાળે યોગ થયો છે કહેનારનો, તો તને ચોંટ લાગવી
જોઈએ.
પહેલી વાત તો એ છે કે તને ચોંટ લાગવી જોઈએ, તારું મર્મસ્થાન ભેદાવવું જોઈએ, અને તારો પ્રયાસ ચાલુ થઈ જવો. આ બે વાત પ્રમુખણે છે. એ સિવાય, એ બે લક્ષણ ઉત્પન્ન થયા સિવાય, તારું સાંભળવું, વાંચવું, વિચારવું બધું ખાલી થોથે થોથું છે, એમાં કઈ વાતમાં માલ નથી. એ તો સીધી આ જ વાત લે છે કે તપાસી લે. ચોંટ લાગી અંદર, સાંભળતા જ પ્રયાસ ચાલુ થયો તો આ લાઈનમાં તારો પ્રવેશ છે, એનું લક્ષણ સાચું છે. પુત્રના લક્ષણ પારણા માટે એમ કે છે ને, એમ આ લાઈનમાં પ્રવેશ થયાનું લક્ષણ સાચું છે, અને નહીંતર આ લાઈનમાં પ્રવેશ થયા માટેનું હજી સાચું લક્ષણ ઊભું થયું નથી. બાકીનું પૂર્વાનું પૂર્વ આવું બધું તો તે અનંતવાર પૂરું છે. 11 અને 9 પૂર્વનો જ્ઞાનાભ્યાસ, આગમ અભ્યાસ અને દ્રવ્યંગી પર્યંતની 12મી ક્રિયા આ અનંતવાર કરી ચૂક્યા છે. અંદરમાં એને ચોંટ લાગી, દીક્ષાએ ઉદયના ઘરની લીધી છે, આત્માના ઘરની. આત્માના હિતનું કરી લેવા જરૂર છે, અને તેને માટે સમય ઘણો ઓછો છે. પાછો એમ કે છે, ઘણો વખત પડ્યો છે અને ગમે ત્યારે કરી લેશું એ વાત પણ ઉચિત નથી, યોગ્ય નથી. કેટલો વખત ઓછો છે? કે વીજળીના ઝબકારે મોતી પુરવી લેવા જેવું
છે,
આટલો વખત ઓછો છે. એક સેકન્ડ નો ઓછો ભાગ હોય છે, એક સેકન્ડ પૂરી, એક સેકન્ડ થી પણ ઓછો ભાગ હોય છે. પૂર્વ તૈયારી કેટલી હોય તો એ મૂર્તિ પુરોવે. મૂર્તિ દોરો અને એનું લક્ષ્ય છે એમ તત્પરતા બરાબર તૈયાર હોય તો ફટ દોરો જાય. આ બધું સેકન્ડમાં ઝબકારો થાય. સોનું નાખું જોઈ ને દોરો ત્યાં જ બરાબર તૈયાર હોય તો વાર લાગે. આમ તૈયાર છે. કેટલા પુરુષાર્થથી, કેટલી તત્પરતાથી એ કાર્ય થાય છે એ પણ આત્મહિતના લક્ષ્ય વિચારવા જેવો વિષય છે. જે જે આત્માઓ સમ્યક દર્શન આદિ ધર્મને પામ્યા, એનો પુરુષાર્થ ફાટમ ફાટ એ દિશામાં ચાલ્યો ત્યારે પામ્યા. નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવ્યા પેલા એના પુરુષાર્થનો બંગો ફાટ્યો હોય છે ત્યારે આ બાજુ આવે છે, નહીં તો બીજે થી ઉખડવું મુશ્કેલ છે. જે ઉદય ભાવમાં ચોંટી ગયો છે આત્મા, આમ તો પરિણામ ચોંટ્યા છે, પણ અહીંયા એકત્વ થઈ છે એટલે આખો આત્મા ચોંટી ગયો છે, ઉખડવું મુશ્કેલ છે. એટલે એ સારી રીતે વિચારવા જેવો વિષય છે. હિન્દુમાં જપકારે મૂર્તિ પરોવી લેવા જેવું છે. આ મનુષ્ય ભાવો અને ઉત્તમ સંયોગો બે વાત સાથે લીધી છે, વર્તમાન મનુષ્ય ભાવ અને પ્રાપ્ત થાય એવા પૂર્ણ માર્ગ પ્રાપ્ત થાય એવા સર્વ પ્રકારના સાનુકૂળ યોગ બે વાત સાથે. ચાલ્યા જતા વાર નહીં લાગે એમ પછી વીજળીના ઝપકારની જેમ અલ્પકાળમાં ચાલ્યા આપણે ચર્ચા થતી 40 વટાવ્યા એને તો અડધેથી વધારે જિંદગી પૂરી કરી એમાં 40માં પહેલા 20 પાછા તો સાવ અબુદ્ધ દશામાં જાય છે. કોઈને 20, કોઈને 25, કોઈને 30 સુધી તો સાવ અબુદ્ધ દશામાં જાય છે. એમાં તો એને કાંઈ આ બાજુનો વિચાર વિવેક થવાનો ભાગ્ય જ યોગ હોય છે, ભાગ્ય જ પ્રકાર ઉત્પન્ન થાય છે. પણ એ તો એવું કાંઈ નથી, જ્યારથી સમજો ત્યારથી સવાર જાગૃત થાય ત્યારથી પુરુષાર્થ કરે તો વાર નથી અને પુરુષાર્થ ન કરે ન કરે તો અનંત કાળે થાય નહીં. સીધી વાત તો પુરુષાર્થની છે. ઊંધા સંસ્કારના એવા થરના થર બાજેલા છે, એક તો એને સમજણમાં વર્ષો લાગે, વાતની ઘર બેસાડતા એને વર્ષોના વર્ષો લાગે. પછી પુરુષાર્થ કરવાનો તો વળી પછીનો તબક્કો છે, સમજ્યા વગર તો કાંઈ, સમજણ વગર તો પુરુષાર્થ થાય એવું છે. આવી પરિસ્થિતિ લગભગ આ કાળના જીવન છે. આ મનુષ્ય ભાવ અને ઉત્તમ સંયોગો વીજળીના ઝબકારાની જેમ અલ્પકાળમાં ચાલ્યા જશે. માટે જેમ તું એકલો જ દુઃખી થઈ રહ્યો છે સંસારમાં, ક્યાંય તને સુખ નથી, ક્યાંય તને ચેન નથી, વિષય બદલ્યા જ કરે છો, સંયોગોમાં પણ ફેરબદલી કર્યા જ કરે છો, ક્યાંય તને થરીને ઠામ થવાનું સુખ ચેન પડતું નથી, એમ એકલો એકલો દુઃખી થઈ રહ્યો છો તેમ એકલો જ સુખના પંથે જા. કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના, કોઈનો પણ આધાર રાખ્યા વિના, આ મારું કામ કરી દેશે, મને આટલી આ મદદ કરશે એવું કાંઈ રાખ્યા વિના એકલો જ આ અભિપ્રાયનો વિષય છે. પછી વિકલ્પ ઉઠે તો એનો નિષેધ થાય, પછી સમાગમનો વિકલ્પ ઉઠે તો એનો નિષેધ આવે, નહીંતર સમાગમનો વિકલ્પ ઉઠે ને નિષેધ આવે નહીં. ના ના, સત્સંગ તો કરવા જેવો છે, કાંઈ નહીં તો સત્સંગ તો કરવા જેવો છે. પણ કામ મારે એકલાએ કરવાનું છે, સત્સંગ મળે તો પણ કામ તો મારે એકલાએ જ કરવા જેવું છે, એ અભિપ્રાય તો એને પહેલો થઈ ગયો. એમ એકલો જ સુખના પંથે જા, એકલો જ મુક્તિને પ્રાપ્ત કરી લે. બહારમાં પણ લોકો પુરુષાર્થ કરે છે, પોતાનો ધારેલા માર્ગે જવું હોય તો એમ કે છે ભાઈ કોઈ નહીં આવે તો હું એકલો જઈશ, પણ મારે જવું છે એ વાત સાચે. રાષ્ટ્રીય ગીતમાં એક પદ હતો કે તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જાને, એનો અર્થ શું છે કે પોતાની મક્કમતા છે, એ કાર્ય કરવાનું લક્ષ્ય છે, મક્કમપણે કામ કરવું છે, કરવું છે ને કરવું છે. અહીંયા તો વસ્તુનું વિજ્ઞાન એવું છે કે કોઈનું કાર્ય કોઈ કરી દે એ વસ્તુ સ્થિતિ છે જ, એ વસ્તુના સ્વરૂપમાં જ નથી, એટલે બીજી કલ્પના કરવી એ તો વ્યર્થ જ છે. એ છે ને, અત્યારે વર્તમાનના પ્રયોગથી સમજે તો ભાવ એકલો કરે છે કે કોઈ કરાવે છે. ક્ષણે ક્ષણે વર્તતા ભાવો જેમ ગમે તે પ્રકારના થાય, એકલો સ્વયં કરે છે કે કોઈ કરાવી દે છે, કે કોઈ કરાવે છે તો થાય છે ને નહીતર નથી થતા, એ સ્વયં એકલો જ કરે છે. જો એકલો કરી રહ્યો છે તો આ પણ ભાવનું જ કાર્ય છે. જે કાંઈ કાર્યક્ષેત્ર છે એ તો બધું ભાવાત્મક છે, અને એ કાર્ય પોતે એકલો પોતાના ચાલતા પરિણામથી એકલો જ કરશે ને એકલો જ કરી શકશે ને એકલો જ કરવાનો છે, એ વાત એને સમજાવી છે. એટલે એમાં એકલો છું માટે કાંઈ એમાં ગભરાવાની જરૂર નથી. એકલો છું પણ અનંત સામર્થ્યનો ધણી છું, એકલો છું પણ કાંઈ તું દુબળો છો, દરિદ્ર છું, નમાલો છું, એવું કાંઈ નથી. અનંત અનંત બેહદ શક્તિનો પિંડ છે પોતે, ને મેતંગમ ક્ષેત્રથી ભલે નાનો હોય પણ હજારો માઇલમાં તારા જ કરી દે, અનંત શક્તિનો મોટો બમ છે. એની એને હયાતી ભાસવી જોઈએ અને પ્રતિથી આવવી જોઈએ. સ્વતંત્ર એકલો કરે છે, દુઃખી એકલો થાય છે, દુઃખી એકલો થાય છે, એકલો એકલો રાગમાં રાગના રસ્તે દોડ્યો જાય છે. શું કરે છે? એની યોગ્યતા પ્રમાણેના રાગના રસ્તે એકલો એકલો ચાલ્યો જાય છે. એ તો બધે એકલો જ છે, ભાવને તપાસે તો તરત જ ખબર પડે. પોતાના રાગ ને આડે કોઈ આવે તો કોઈ એનું સ્વજન નું સંભળવા તૈયાર નથી. એમ એમ
નહી,
સ્વતંત્રપણે સ્વતંત્રતા તો એની અબાધિત છે. ભગવાન તીર્થંકરના સમૂહ શરણમાં પણ આ જીવ પોતે અનંતવાર ઉપસ્થિત રહ્યો છે, અને ભગવાનની આજ્ઞા ભગવાનના વચનો એને નહીં ગાંઠવામાં સ્વતંત્ર રહ્યો છે કે નથી રહ્યો? સ્વતંત્રપણે એનું કામ કર્યું છે. એક બાજુ ભગવાનને વંદન નમસ્કાર કર્યા છે, બીજી કોરથી એને માનવાની પોતે તૈયારી રાખી નથી. સ્વતંત્રપણે કોણે એને એમ કીધું કે તું નહીં માનતો? ત્યાં તો બધા માનવા વાળા હતા, ઘણા માનવા વાળા હતા. ભગવાન પણ બહુ અતિ પ્રભાવિત અતિશય વાળા હતા, અતિશય જેનો પ્રભાવ છે એવા હતા, પણ છતાં એની સ્વતંત્રતા હણી શકે એવો કોઈ પ્રભાવ જગતમાં નથી. ભૂલે અનંતવાર કરી છે એનું જ્ઞાન એમ કરવાનું છે કે હવે ભૂલ કરવી નથી, એમ એનું જ્ઞાન તો એને ભૂલ કરી છે એ સમજણ સાચી થઈ, અને નિત્ય અનંતવાર કરી છે અને હજી અનંતવાર કરશે એ સ્થિતિમાં ઉભો છે. એ ભૂલ નથી કરતો, અનંતવાર કરશે એવી ભૂલમાં ઉભો છે. સોનગઢમાં બીજી પણ 4000 ની વસ્તી છે, ગામના લોકો રિયસિક નથી રહેતા. મહારાજ અહીંયા રહ્યા તો આ કાછિયા કે અમારું શાક ખપે છે, નહીં તો સોનગઢમાં આટલું શાક ક્યાંથી ખપે? અમારી દુકાનો ચાલે છે, મારા શ્રી નિવાસ કર્યો તો અમારો બધાનો આ ચાલે છે. તો યોગ યોગ બરાબર છે, એને યોગ છે યોગ બરાબર છે. પોતે જો પારમાર્થિક લાભ ન લઈએ તો પોતાને પણ યોગ અયોગ બરાબર છે. જો પોતાના સ્વરૂપની સાવધાનીમાં ન આવે, સ્વરૂપની જાગૃતિમાં ન આવે, માર્ગ પ્રાપ્ત ના કાર્યમાં જાગૃત ન થાય તો યોગ અયોગ છે. તો કાં તો એને પૂર્વ આગ્રહ છોડ્યો નથી, કાં તો એને મધ્યસ્થા આવી નથી, કાં તો એને જે અત્યંત પરમ પ્રેમ ને પરમ ભક્તિ થવી જોઈએ તે થઈ નથી, કાં તો એને પોતાનો સ્વચ્છંદ ટાળ્યો નથી, અથવા કાંઈક અનુસર્યો છે તો પ્રમાદ છોડ્યો નથી, પુરુષાર્થ કરવા માટે એને પ્રમાદ છોડ્યો નથી, પૂજા ભક્તિ સ્વાધ્યાય રોગ નો રોગ યાંત્રિક ભક્તિ યાંત્રિક પદ્ધતિથી કરે જાય છે, પણ પ્રમાદ છોડ્યો, જાગૃતિ માટે પ્રમાદ છોડ્યો નથી. મિથ્યા આગ્રહ, પ્રમાદ, સ્વચ્છંદ, પરમ પ્રેમનો અભાવ, આ બધા કારણો છે. યોગ મળવા છતાં યોગ થવાના આ બધા કારણો છે. 609 માં લીધા છે શ્રીમદજીએ, 609 નંબરના પત્રમાં લીધા છે. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાણ, ઇન્દ્રિય વિષયોનો રસ, ઉપેક્ષાન થવાને બદલે એનો રસ, એ પ્રકાર બીજા હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, તો જ યોગ છે એ કાં અયોગ થાય નહીં, કાં એનો યોગ બરાબર સાર્થક થાય. અથવા એ બધું થવા અર્થે, એ ચારેય પ્રકાર ભજવા અર્થે, પ્રાપ્ત સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જોઈએ કેવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ નાશ પામે, આગળ એટલે ચારે દોષ લઈ લીધા નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. 10 નંબરનો પારિગ્રાફ છે, 13 પારિગ્રાફનો પત્ર છે. ગુરુદેવ માર્ગ મોજ સ્પષ્ટ બતાવી રહ્યા છે. વિધિમાનતામાં સ્વાધ્યાય ચાલેલો છે એટલે એમ કહે છે કે ગુરુદેવ માર્ગ ઘણો જ સ્પષ્ટ બતાવી રહ્યા છે. માર્ગ એટલે આત્મહિતનો ઉપાય, માર્ગ એટલે અંતર્મુખ કેમ થવું તે વિધિ અને રીત ઘણું સ્પષ્ટ બતાવી રહ્યા છે. દેખાય છે, પોતાને સમજાય છે, અનુભવમાં વાતને ઉતારી છે એટલે એમ કહે છે કે ઘણું સ્પષ્ટ બતાવી રહ્યા છે. અધ્યાત્મનો વિષય બહુ ભાગ તો વચનાતીત છે, મોટો ભાગ તો વચનાતીત છે. જેટલું કાંઈ વચન ગોચર થાય છે એ સંકેત માત્ર પણે છે એમ કહીએ તો ચાલે, તો પણ પાત્ર જીવના મતિસૂત જ્ઞાનમાં એટલી ક્ષમતા છે કે સંકેત માત્ર માંથી આખો માર્ગ ઝડપી લે છે, આ એની વિશેષતા છે. બહુ અલ્પપણે દર્શાવી શકાતું હોવા છતાં જો જીવની પાત્રતા હોય તો એ પોતે આખી વાત ઝડપી લે છે, આખી વાત પકડી લે છે, થોડામાંથી ઘણું અથવા પૂરેપૂરું જાણી લે છે, એ એક વિશેષતા છે. એટલે એમ કહેવામાં આવે છે. નહીંતર એક બાજુથી એમ કહ્યું કે બહુ અલ્પ કહેવાય છે, બીજી બાજુથી એમ કહ્યું કે ઘણું સ્પષ્ટ કહેવાય છે, તો આનું મેળ શું છે? આ તો પરસ્પર વિરુદ્ધ વાત થઈ ગઈ. કે પાત્રતા વાળાને એમ લાગે છે કે જાણે મને પૂરું કહી દીધું, કહેનારને ખ્યાલ છે કે જેટલું જ્ઞાનમાં અને અનુભવમાં આવે છે એટલું વચનમાં આવતું નથી, એ સમજે છે બરાબર, કહેનાર તો પકડે છે, એ બરાબર પૂરું પકડે છે, એમ પૂરતું પકડ્યું છે એટલે એમ કહે છે. ઘણું જ સ્પષ્ટ બતાવી રહ્યા છે. વળી સરખામણી કરવામાં આવે તો અનેક જ્ઞાનીઓ થયા, ઉપલબ્ધ સાહિત્ય પણ આચાર્યોનું, જ્ઞાનીઓનું, અનેકવિધ પુસ્તકોની અંદર, ગ્રંથોની અંદર ગ્રંથારૂપ થયેલું છે, તો પણ ગુરુદેવની અધ્યાત્મ વિષય એક સ્પષ્ટતા છે એ ઘણી અસાધારણ છે. એ તો માનવું જ પડે એવી વાત છે, એ તો મહિના વગર ચાલે એવું. ભંડારો ભર્યા છે, એ ભંડાર માંથી અમારી શક્તિ છે એ દર્શાવવામાં આવે છે, તો અમારી શક્તિ છે દેખાડીએ છીએ. અંદર તો ભંડાર ભરેલા છે એવી વાત નક્કી છે. આચાર્ય ભગવંતો એ મુક્તિ નો માર્ગ પ્રકાશ્યો છે, આચાર્ય ભગવંતો એ સત્શાસ્ત્રો ને વિશે મુક્તિ નો માર્ગ પ્રકાશ્યો છે સ્પષ્ટપણે. આવા નિકૃષ્ટ કાળમાં પણ આવો યોગ છે એમ કેવું છે, મુક્તિનો માર્ગ પ્રકાશો છે, અખંડપણે મોક્ષ માર્ગ છે એ જળવાઈ રહ્યો છે, સાબિત રહ્યો છે. કોઈ જીવી જીવ હોય તો એ ગ્રહણ કરી લે છે, પ્રાપ્ત કરી લે છે. આચાર્ય ભગવંતોએ જે મુક્તિનો માર્ગ શાસ્ત્રોની અંદર, પરમાગમોની અંદર પ્રકાશ્યો છે, ગુરુદેવ તે સ્પષ્ટ કરે છે. એ આગમ ઉપરથી ગુરુદેવે સ્પષ્ટ કરે છે. ગુરુદેવે હંમેશા એ મર્યાદા રાખી છે, પ્રણાલિકા મુક્તા ગયા છે આપણા સૌ માટે, કે સામે શાસ્ત્ર રાખીને શાસ્ત્રને અડીને વાંચે. લૌકિકમાં જેમ ભાષણ કરનારાઓ ભાષણ કરે એમ સીધે સીધું પોતાના ઘરનું ભાષણ કરે છે, એવી રીતે કદી એમણે સ્વાધ્યાય કર્યો, કોઈ ને કોઈ શાસ્ત્ર સામે રાખશે, આ એક વિશેષતા. અને શાસ્ત્રમાં જે વાત હોય ક્રમશઃ વાંચતા 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 ગાથા પૂરી કરતા કરતા એક શાસ્ત્ર છે એની આદિ શરૂ કરીને અંત સુધી બરાબર એમની કે શાસ્ત્રની એક લીટી વાંચી છે અને પછી પંચાવન કે અઠાવન મિનિટ સુધી પછી વાત બીજો જ વિષય ચાલ્યો જાય, એવી રીતે શાસ્ત્ર માનતા. આચાર્ય ભગવાન તો એ મુક્તિનો માર્ગ પ્રકાશો છે, ગુરુદેવ તે સ્પષ્ટ કરે છે, જે પ્રકાશો છે શાસ્ત્રમાં પ્રસિદ્ધ કર્યો છે, દર્શાવ્યો છે, એ ગુરુદેવ સ્પષ્ટ કરી રહ્યા છે. આચાર્યના વચન ગંભીર છે, ગુરુદેવ એને ખુલીને સ્પષ્ટ કરે છે. જેમ સૂત્ર કરતા આચાર્યને ભાવ સ્પષ્ટ કરવા માટે આ ટીકાકાર આચાર્ય એ વિષયને લંબાવે છે. બે ઘેટીમાં જે સૂત્ર રચ્યું હોય એના માટે આખો પેરેગ્રાફ, આખું પાનું જેટલું પોતાને આવશ્યક લાગે એટલું ખોલે છે. ગુરુદેવ ટીકાના શબ્દો ઉપર કલાકો સુધી ભાવને ખોલતા હતા, એટલું સ્પષ્ટીકરણ આપતા હતા. એટલે એટલી બધી અપેક્ષાઓ અને દીક્ષાઓ છે કે પોતાની મૃત્યુથી શાસ્ત્ર વાંચે તો ભૂલો પડતા એને વાર લાગે નહીં. ગુરુદેવ સ્પષ્ટ કર્યું છે અને જીવોને ભૂલા પડતા બચાવ્યા છે. ખરેખર તો જીવોને ભૂલા પડતા બચાવ્યા છે. જોવાય આમાં ઘણી જાતની મર્યાદાઓ છે કથનોની, અને અહીંયા આમ કહેવા માગે છે, અહીંયા આમ કહેવા માગે છે, અહીંયા આમ કહેવા માગે છે, તો કોઈ વાદ વિવાદ કરનારા પણ આવતા હતા. કોઈ વિરોધ ભાવ લઈને, કોઈ ગુરુદેવને સમજાવવાનો અભિપ્રાય લઈને, કોઈ ખાલી તર્ક વિતર્કથી વાતને ડિસ્ટર્બ કરવા માટે, દોડવા માટે, એમ અનેક પ્રકારથી માણસો આવતા હતા. ગુરુદેવને ખ્યાલ આવી જતો હતો, એમ જ્યારે વિચિત્ર પ્રકાર હોય તો ગુરુદેવને ખ્યાલ આવતો, એમ કહેતા કે વાદ વિવાદે આનો પાર આવતો નથી અને અમે કોઈની સાથે વાદ વિવાદ કરવા તૈયાર કરીએ. સત્ય અમને સમજાણું છે એ વાત નક્કી છે, અનંત તીર્થંકરોની એમાં સાક્ષી છે. સત્ય સમજાણું છે એમાં અનંત તીર્થંકરોની સાક્ષી છે અને એ સત્ય કહીએ છીએ. સમજવાની બુદ્ધિથી સમજવું હોય તો આત્મહિતનું કારણ છે, બાકી બીજો હેતુ હોય તો અમારી પાસે એવો ફાલતુ સમય નથી. ના પાડી દે વાદ વિવાદ પતે એવું નથી, એને એની કાંઈ ચર્ચા ન હોય, વાદ વિવાદ ન હોય, આનો વાદ વિવાદ હોય
નહીં.
કેમ કે દરેકને પોતાના અભિપ્રાય પુષ્ટ કરવા માટેનું કોઈ ને કોઈ શાસ્ત્ર વચન મળી રહીએ, એ વચનનો છળ પકડે અને આગ્રહ રાખે, તો મૂળ પારમાર્થિક વિષય છે માર્યો. એવી ફુરસત તો કઈ કોઈ હોતી નથી. હા, એમ કે આવા તર્ક વિતર્ક આવે તો એનું આ સમાધાન છે. આમ કહેવા માંગે છે, આ જગ્યાએ આ મર્યાદા છે, આ જગ્યાએ આમ અપેક્ષા છે. 11મી ગાથામાં એમ કહ્યું ભૂતાર્થનો આશ્રય કરાવવાના હેતુથી કે વ્યવહાર સગળો અભૂતાર્થ છે, એ વ્યવહારમાં તો શુદ્ધ સદભૂત વ્યવહારની નો વિષય કેવળ જ્ઞાન પર્યંતની દશા આવી જાય છે અને એ વ્યવહારમાં અસદભૂત વ્યવહારની નો વિષય સદભૂત છતાં પણ ગુણભેદનો જે વ્યવહાર છે એ પણ એમાં આવી જાય છે. બોલો, સદભૂત છે, આ સદભૂત છે, શુદ્ધ સદભૂત વ્યવહાર છે બને, ગુણભેદ અને કેવળ જ્ઞાનાદિ શુદ્ધ પર્યાય છે, સદભૂત વ્યવહાર એના વિષય છે. તો કે છે કે સગળો અભૂતાર છે, અભૂતાર છે એમ કહીને એની ગૌણતા કરાવવી છે, ચોખવટ કરવી. આચાર્ય મહારાજને જોર દેવું છે, જોર દેવા માટે એમ કે છે કે અભૂતાર છે, વળી કોઈ સ્વચ્છંદે ન ચડે તો કે છે કે ગૌણ કરાવવા માટે એવો શબ્દ પ્રયોગ કર્યો છે. જોર તો એવું જ આવે, જોર આવે ત્યારે તો એવું જ આવે, પણ ત્યાં ગૌણ કરાવ્યું છે એમ સમજવું. બધી વાતોની સ્પષ્ટતા કરી છે. મુક્તિનો માર્ગ પ્રકાશો છે, ગુરુદેવ તે સ્પષ્ટ કરે છે, પેથી પેથી તેલ નાખે તેમ ઝીણવટથી ચોખ્ખું કરીને બધું સમજાવે છે. મોટા વાળ હોય, ઘણા વાળ હોય તો પેથી પેથી તેલ નાખે ત્યારે બરાબર માથું સરખું મોડી શકાય, નહીં તો ગૂંચવાય. એ ગૂંચવું ન રહીએ એના માટેની બધી સ્પષ્ટતા છે કે જીભ ક્યાંય પૂંચાય નહીં, ક્યાંય ભૂલાવામાં પડે નહીં, ક્યાંય એને મૂંઝવણ થાય નહીં. સીધો પાતળો એ મોક્ષ માર્ગમાં દાખલ થઈ શકે એવી બધી વાત, પરમાર્થની વાત મુખ્ય રાખીને, દ્રષ્ટિના વિષયની વાત મુખ્ય રાખીને, શ્રદ્ધાને મુખ્યપણે કરાવવાના હેતુથી બુદ્ધ સ્વાધ્યાય કર્યો. સ્તોત્રમાં છે, ભક્તિના અધિકારમાં છે, તો પણ એમાંથી એ વિષય લઈએ કે દ્રષ્ટિના વિષયથી આમ વાત છે, છતાં ભક્તિ તો આવી જ આવે. એવી કુંકુંદાચાર્ય દેવ બીજા મુનિઓ આમ ભક્તિ કરે, આચાર્યોની બીજા આચાર્યોને બીજા મુનિઓ આમ ભક્તિ કરે કે આપ ન થયા હોત તો આ અધ્યાત્મનો માર્ગ કેવી રીતે ચાલ્યો હોત એ અમને નવાઈ લાગે છે. અમે લોકો પણ અધ્યાત્મના માર્ગે હોત કે કેમ એ સવાલ લાગે છે. સૌનો પુરુષાર્થ પણ ભક્તિ એવી જ કરે છે, અને ભક્તિ તો ભક્તિની રીતે જ થાય, બીજી રીતે થાય નહીં. અધ્યાત્મ અધ્યાત્મની રીતે નિરૂપણ થાય, આગમનું આગમની રીતે નિરૂપણ થાય, વ્યવહારનું વ્યવહારની રીતે નિરૂપણ થાય, નિશ્ચયનું નિશ્ચયની રીતે નિરૂપણ થાય. એ બધું ચોખ્ખું કર્યું. શ્રાવણ વધ બીજ છે, વૈશાખ શુદ્ધ બીજ છે, જે બીજ જ છે. બે મહાન પુરુષો છે, બીજ નો જન્મ છે, બીજ કહેવાય છે ઉપમાય, કેમ કે પછી કેવળ જ્ઞાન ચંદ્ર પ્રગટ થશે એમ સોળે કળાએ. બહારની ધમાલમાં કઈ ધર્મ નથી, પુરુષાર્થ હોય તો અંદરની ધમાલ કર અને પ્રાપ્ત કરી લે. અને એ એમની આજ્ઞા છે, નિશ્ચય આજ્ઞા એ છે, ખરી આજ્ઞા એ છે, સાચી આજ્ઞા એ છે કે એ જીવ તું સમ્યક દર્શનને ધર્મને પ્રાપ્ત કર. અમે તો અમારા પુરુષાર્થમાં ધર્મ પ્રાપ્તિના હેતુથી લાગેલા છે, બહારમાં આવતા તને પણ એ જ વાત કરવી છે. અમારે પાસે બીજી કોઈ વાત છે
નહીં,
સીધી વાત આ છે, આટલી જ વાત છે. જે કરીએ છીએ, કહીએ છીએ એ સિવાય અમારે કોઈ અપેક્ષા છે નહીં. અપેક્ષા છે ને વ્યાખ્યાન કરીએ છીએ એ વાત છે
નહીં.
એ તો બહુ ચોખ્ખું કહેતા, ઘણા કરોડપતિઓ આવે, પૈસા વાળા લોકો આવે, અનુભવ લઈને આવે કે અમે પણ કઈક
છીએ,
અમારે કઈ લેવા દેવા, અમારે તો આ સત્ય છે એનો ગરજવાન થઈને તારે સાંભળવું હોય તો આ વાત છે, તારા હિતની વાત છે, આ તો કોઈ અપેક્ષાથી વાત કરવામાં આવે છે એ વાત છે
નહીં.
એટલે તો લોમેન્દ્રનું દ્રષ્ટાંત દેતા હતા કે ભગવાનના સમૂહ શરણમાં ઇન્દ્ર ગલુડિયાની પેઠે બેસીને સાંભળે, ઇન્દ્રને ગલુડિયું કહેતા. 32 લાખ હનુમાનનો સાહેબો છે, મોટા મોટા પુણ્યશાળી દેવો એની તહેનાતમાં છે, તેની પાસે દેવી ચમત્કારો છે પુણ્યના, એવા દેવો એની તહેનાતમાં છે, એ ભગવાનની સામે ગલુડિયાની જેમ બે છે. એને પરમાર્થનો વિષય સાંભળવો કેટલો કિંમતી છે એનો ખ્યાલ છે, સમ્યક દ્રષ્ટિ છે ને, આ વસ્તુ કેટલી કિંમતી આવે છે એનો એને ખ્યાલ છે. અને એનો આપણો આદર થયા વિના એ વાત પલ્લે પડશે અને આત્મામાં સ્થાન નહીં પામે. એનો જેટલો આદર કરવા યોગ્ય છે એટલો સમાદર થયા વિના એ વાત આત્મામાં સ્થાન નહીં પામે. ભગવાન મિત્રાક છે, એને કોઈ તારા આદરની જરૂર નથી, એ તો કોઈને સમય જોતા નથી. બરાબર છે, એ તો સ્વરૂપમાં સ્થિત છે, નિર્વિકલ્પ ધ્યાનમાં, નિર્વિકલ્પ સમાધિમાં, સુખી ધ્યાનની શ્રેણી વિરાજમાન છે. એને જરૂર નથી કે તારો આદર નમસ્કાર હોય તો કાંઈક ઠીક ને, નહીં તો ઠીક નહીં, એવી દરિદ્રતા એમને નથી. પણ એને પોતાને ખ્યાલ છે, તો એને પોતાને એ મહિમાવંતનો મહિમા આવ્યા વગર રહે નહીં. મારે આત્મામાં સ્થાન પામવા માટે આટલી જગ્યા કરવાની જરૂર છે, નહીં તો મારો જ અહંભાવ મને જ મારશે, આવા સ્થાન પામશે. હા, તો એને ખ્યાલ છે ને અનંતકાળ કેમ ગુમાવ્યો છે એને પોતાને ખબર છે. તેથી તેથી તેલ નાખે તેમ ઝીણવટથી ચોખ્ખું કરીને બધું સમજાવે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અપેક્ષાઓ સ્પષ્ટ કરીને ચોખ્ખું કરીને બધું સમજાવે છે. ઘણી સ્પષ્ટતા, વિશદતા એટલે અસાધારણ સ્પષ્ટતા છે. અને હજારો પ્રશ્નો થયા છે અત્યાર સુધીના, હજારો આત્મધર્મ પ્રગટ થઈ ગયા. આમ તો સંખ્યાએ નંબર આપીએ તો સેંકડો સંખ્યાએ, હજારો પ્રશ્નો આવી ગયા છે. એ બધાનો મુખ્ય વાત કે ભેદ જ્ઞાનનો માર્ગ અથડીમાં દેખાડે છે. ગુરુદેવે વિસ્તાર ઘણો કર્યો, આટલો બધો વિસ્તાર કર્યો, આટલો બધો વિસ્તાર કર્યો, એમ કહીને મુદ્દાની વાત કરે છે કે તમામ વિસ્તારમાં કોઈ મુદ્દાની વાત હોય તો એ ભેદ જ્ઞાનની છે. આત્મા પોતે જ્ઞાયક છે અને એ જ્ઞાયકથી અન્ય સર્વ છે બધું જ્ઞેયમાં જાય છે. જ્ઞેયમાં જાય છે એટલે ભિન્ન છે, ભિન્ન છે એટલે ઉપાદેય નથી, ઉપાદેય નથી એટલે એનો કોઈ આશ્રય કરવાનો પ્રશ્ન રહેતો નથી. તારે અભિન્નતા થઈ રહી છે એ સંસારનો માર્ગ છે અને ભેદ જ્ઞાન કરતો એ મોક્ષનો માર્ગ છે. એમ ભેદ જ્ઞાનનો માર્ગ હથેળીમાં દેખાડે છે. કેટલો સ્પષ્ટ કરે છે, હથેળીમાં દેખાડે છે. આપણે તો બધા સાંભળ્યા છે ગુરુદેવ, સ્પષ્ટતા કેટલી થતી તેનો અનુભવ કર્યો છે. અને એથી જ અત્યારે જે ટેપમાં આપણને સમજાય છે એ કદાચ ભૂતકાળમાં જેમણે પ્રત્યક્ષ સાંભળ્યા નથી એને એટલો ખ્યાલ નહીં આવે જેટલો ખ્યાલ આપણને અત્યારે આવી શકવા યોગ્ય છે. એટલો ખ્યાલ બીજાને નહીં આવે, કેમ કે જેને પ્રત્યક્ષ લાભ નથી લીધો એને પરોક્ષ અનુમાન પહોંચાડવું પડે છે. ભાઈઓ કેટલાક આવે છે એમને પ્રત્યક્ષ નથી સાંભળ્યા, એ ટેપમાંથી એટલું ન પકડું એને એમને ખ્યાલ આવે જેટલો આપણને ખ્યાલ આવે છે એટલો એમને ખ્યાલ આવી શકે, એ ફરક રહી જાય. પ્રત્યક્ષમાં તો ચેષ્ટા છે, એ પણ જેમ જેમ કાળ જાય એમ થોડું ઝાંખું થતું જાય. સ્મૃતિનો વિષય છે ને, સ્મૃતિ છે એ કાળાંતરે ઘસાતી જાય છે. અને એક કાળ એવો આવે છે કે સ્મૃતિ વિસ્મૃતિને પામે છે. એટલે હજી જેમ જેમ તાજે તાજું છે તેમ તેમ હજી તાજું વિશેષ એ કાળ જાય એમ ઝાંખું પડતું જાય, ઘસાતું જાય. એ સ્મૃતિ જ્ઞાનનો મતિ જ્ઞાનનો એક પ્રકાર છે. એમ કેવું છે, ઘૂંસાઈ જાય એ પહેલા કામ કરવા જેવું છે, એ પહેલા પ્રત્યક્ષ કરી લેવા જેવું છે. પરોક્ષ માંથી એ પ્રત્યક્ષ કરી લેવા જેવું, એ પ્રત્યક્ષ કરવા દે છે. વેદજ્ઞાન નો માર્ગ હથેળીમાં દેખાડે છે. જો આ જ્ઞાન છે જીવને રાગ તે હું, એમાં જ્ઞાનનો છેદ ઉડાડ્યો છે. જ્ઞાન હૈયાત હોવા છતાં જ્ઞાનનો છેદ ઉડાડ્યો છે. એને એમ કહે છે કે આ જ્ઞાન તે હું, આ રાગ તે હું એવું તને થાય છે, તને રાગની કે ક્રોધની હૈયાતે જણાય છે, તો જ્ઞાનની હૈયાતે વિના તે આ ક્રોધ છે એમ ક્યાંથી જાણ્યો? જેની હૈયાતે વિના ક્રોધાદય છે એમ જણાતા નથી, એનું જ્ઞાન તો ઉર્ધ છે અને અગ્ર છે, આગળ છે, કાંઈ ને ભૂલી જાય છે. હાવ જ્ઞાન રહેતું જ નથી, જાણે ક્યાંય છે જ નહીં, એની હૈયાતી જ જાણે નથી. એવું ગૌણ થાય છે એટલે એ સ્થિતિ આવી જાય છે કે જાણે જ્ઞાનની જ્ઞાન પણ મને મારી હૈયાતી છે જ નહીં. એને એમ કહે છે કે આ ક્રોધાદિ છે એ જ્ઞાનની હૈયાતી વિના જણાય કેવી રીતે પડતી, એનામાં તો જાણવાનું કોઈ સત્વ નથી. ક્રોધમાં તો રાગમાં તો જાણવાનું કોઈ સત્વ નથી. જેની હૈયાતી વિના ક્રોધાદિ ન જણાય એની હૈયાતીને કાં છૂટી જા છો, કાં ભૂલી જા છો, એમ છે. બહુ સરસ છે પરમાત્મા ધર્મ. કોઈ પણ જીવ પોતાની હૈયાતી વિના અથવા જ્ઞાનની હૈયાતી વિના, પોતાની એટલે જ્ઞાનની ને જ્ઞાનની એટલે પોતાની, કોઈ પણ જીવ પોતાની હૈયાતી વિના ક્રોધાદી થવા કાળે આ ક્રોધાદી છે, આ ક્રોધ થયો એમ જાણી શકે જ નહીં. આમ વેદજ્ઞાનનો વિષય કેવી કેવી શૈલીથી, વેદજ્ઞાનનો વિષય કહેવા માટે કેવી કેવી શૈલી કરી છે, વિચક્ષણતાથી વાત આવે છે. કોઈ પણ જીવ પોતાની હૈયાતી વિના ક્રોધાદી થવા કાળે આ ક્રોધાદી છે એમ જાણી શકે જ નહીં. પોતાની વિદ્યમાનતામાં જ ક્રોધાદી જણાય છે, પોતાની એટલે જ્ઞાનની વિદ્યમાનતામાં જ આ ક્રોધાદી છે એમ જણાય છે. રાગાદીને જાણતા પણ જ્ઞાન જ્ઞાન એમ મુખ્યપણે જણાવા છતાં અગ્ર છે, એ અગ્ર છે, ઉર્ધ છે અને મુખ્ય છે. અગ્ર છે, ઉર્ધ છે, ઉર્ધ છે માટે મુખ્ય છે એમ રાગાદી ક્રોધાદીને જાણતા, જાણતા ચાલુ વર્તમાન કાળ છે, જાણતા એ વખતે ચાલુ વર્તમાનમાં જ્ઞાન જ્ઞાન એમ મુખ્યપણે જણાવા છતાં, જ્ઞાન 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 મુખ્યપણે તો જ્ઞાન છે એમ જ્ઞાન મુખ્યપણે જણાવા છતાં જ્ઞાન તે હું એમ ન માનતા અને ન જાણતા, જ્ઞાનમાં જણાતા રાગાદી તે હું એમ રાગમાં એકત્વ બુદ્ધિ માને, એકત્વ બુદ્ધિથી જાણે છે, માને છે, તેથી તે મિથ્યા દ્રષ્ટિ છે. એકત્વ બુદ્ધિ કેમ થાય છે? વેદજ્ઞાન અને એકત્વ બુદ્ધિ બે વિષય એક સાથે લેવી. વેદજ્ઞાનનો વિષય બહુ ગંભીર શૈલીમાં આવ્યા છે કે રાધાજીને જાણતા પણ જ્ઞાન જ્ઞાન એમ મુખ્યપણે જણાવવા છતાં તે ભલે એને ગૌણ કર્યું પણ છે એ મુખ્ય મુખ્ય છે એને ગૌણ કર્યું છે માટે તારા પરિણમનને અમે મિથ્યાત્મનું વિશેષણ આપીએ છીએ કે આ તારું આ મિથ્યા કાર્ય છે તો એ મુખ્ય વેદજ્ઞાન નો માર્ગ વેદજ્ઞાન નો વિષય અથેળીમાં દેખાડે છે, માલ ચોરીને તૈયાર કરીને આપે છે, લાપસી છોડીને તૈયાર કરીને આપે છે કે લે ખાઈ લે, હવે ખાવાનું તો પોતાને ખાઈ નહીં દે, છોડીને તૈયાર કરીને આપશે. તારે બહુ ચાવવું નહીં પડે, પરિશ્રમ નહીં પડે, હજમ કરવામાં પણ સહેલું પડશે, ત્યાં સુધીની તૈયારી કરી દીધી છે. ગુરુદેવ નો ઉપકાર ગાયો છે આપણને.
જય વિદ્રાક્ષ દિગંબર, જય ધારણ, જય હો, જય હો.